असंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण भगवान।
કાલે કથામાં વાત આવી હતી કે અક્ષરના સુખ આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ લુખા છે, અને એવા અનંત અક્ષરનું સુખ છે તે મહારાજના એક અંગની સમાન પણ નથી થતું।
નિર્માનીપણું છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ છે।
ગુરુજીએ વાત કરી હતી કે આપણાથી કોઈ બીએ નહીં, ડરે નહીં એવું કેળવવું, તો આપણામાં કાંઈક ભૂલ હોય કહી શકે, વધતા એમની કાંઈક મુશ્કેલી હોય એ પણ આપણને કહી શકે।
ગુરુજી કે આપણે રોજે એવું જ વાંચવું, વિચારવું, સેવા કરવી કે જેથી આપણને દાસપણું, નિર્માનીપણું વધે।
ભગવાનમાં ગુણનો પાર નથી, પારન વારા, પણ એમાં દાસપણાનો ગુણ એ મુખ્ય છે।
ગુરુજી વાત કરી હતી કે આ સત્સંગના પ્રતાપથી આપણને ખબર તો પડે કે આટલી આટલી જગ્યાએ આપણે ટૂંકા પડીએ છીએ, પણ દાસ થઈને જો બીજાની મદદ માગીએ તો ભગવાન એટલો આપણને હાંધો મારી દે છે।
બહુ સરસ વાત કરી
ગુરુજીએ, કીધું કે માની ઉપર સંત કૃપા કરતા નથી, અને જો તેમ છતાં કૃપા કરે તો એ ભગવાનનો ગુણ છે।
બધાને આપણાથી સુખ આવતું હોય તો બધા આપણને કહી શકે, આપણાથી અમુકને સુખ આવે ને અમુકને આપણાથી સુખ ન આવતું હોય, સુખ ન આવે તો ઠીક છે, પણ આપણાથી દુઃખ આવતું હોય, એને ત્રાસ રહેતો હોય આપણો, તો એ બિચારો કહી ન શકે। આપણું તો સામૂહિક જીવન છે, સહુને આપણાથી સુખ શાંતિ રહે, સુખ શાંતિ મળે એમ આપણે આપણા સ્વભાવ કેળવવા જોઈએ। અઘરું બહુ છે, મારાથી નથી થતું, પણ સારું છે એટલે કહું છું, આપણે એવા થવાનો પ્રયત્ન કરો, પણ થવાતું નથી, પણ થવાય તો સારું। સહુને આપણાથી સુખ શાંતિ રહે, સૌને આપણાથી સુખ જ મળે, કોઈને આપણામાંથી દુઃખ એક કણકી ન મળે, જેમ કે ભગવાનમાંથી કોઈને કણકી દુઃખ મળતું નથી। પછી અસુરો છે એ તો ભગવાનમાંથી દુઃખ પામે છે, એ વસ્તુ અલગ રહી, પણ ભગવાનમાંથી સર્વે જીવ પ્રાણી માત્રને સુખ મળે છે, એમ સંત અને સત્સંગીમાંથી પણ સર્વે જીવ પ્રાણી માત્રને સુખ મળવું જોઈએ, શાંતિ મળવા જોઈએ। આપણે બધાએ એવા થવું જોઈએ તો બધા આપણને કહી શકે, ડરે નહીં, પણ અઘરું બસ એવા થવામાં આપણે આપણા બહુ સ્વભાવને સુધારવા પડે એમ છે। લે બોલો, તમે બોલો
ગુરુજી। કે આપણે ભજન ભક્તિ તો ખૂબ કરીએ છીએ, પણ એનાથી મોટા પદને ઈચ્છીએ છીએ ભગવાન પાસેથી, પણ દાસ પદ, નિર્માની પદ આપણે ઈચ્છતા નથી, એટલે ભજન ભક્તિ બધું ખર્ચાઈ જાય છે। અને
બરાબર
બીજી એક સરસ વાત કરી હતી ભણનારા માટે કે ગમે એટલું ભણાવાય પણ એનો સાર કાઢો હોય તો સાર એટલો જ નીકળવો પડે કે ભગવાન સિવાય બીજું કંઈ ગમે જ નહીં।
સરસ વાત. મોટપ એટલે બંધન, મોટપ બરાબર દુઃખ, મોટપ બરાબર લક્ષોરાશી જન્મ મરણ, અને દાસ બરાબર સુખ, દાસ બરાબર મુક્તિ, દાસ બરાબર ભગવાનની પ્રાપ્તિ. આવું છે, દાસ કહો કે ભગવાનની પ્રાપ્તિ કહો, દાસ કહો કે સુખ કહો, દાસ કહો કે મોક્ષ કહો, આ બધું એકનું એક. મોટપ કહો કે ભગવાનથી દૂર થયા કહો, મોટપ કહો કે દુઃખ કહો, મોટપ કહો કે જન્મ મરણ લક્ષોરાશીને બધપણું કહો, કંઈ ફેર નહીં, બધું એકનું એક. આવું છે, દાસ થવું અને મોટા થવું એ બેમાં તો અતિ કોન્ટ્રાસ્ટ છે, ઉગમણું આથમણું છે. થાય છે એવું, આપણે મથીએ છીએ દાસ થવા, પણ પાછું દાસ થવાનું ભૂલીને જન્મોજન્મની અંદરની જે બધી વાસનાઓ અને ઈચ્છાઓને લઈને પાછા મોટા થવા માંડીએ છીએ, રહેવાતું નથી. તો ઘડીક યાદ રહે, કંઈક પ્રસંગે, કંઈક વાતે, કંઈક મોટપમાંથી દુઃખ આવ્યું હોય એને લઈને પણ પાછું ભૂલી જવાય, ને વળી દાસ થવાના માર્ગે હાલતા હાલતા પાછા મોટા થવાના માર્ગે ચડી જાય છે, ખબર નથી રહેતી, ચકરડી ઊંધી ફરવા માંડે. આપણી અંદરની વાસના છેડા બદલી નાખે પંખાના, આપણને ખબર ન હોય ત્યારે, એટલે પંખો ઊંધો ફરવા માંડે. તપાસતા રહેવું જોઈએ, છેડા બદલી નથી ગઈ ને આપણી વાસના, મોટા થવાની વાસના, ખબર ન હોય ને બદલી જાય. નાના થવું, નાના રહેવું એ વાત ભૂલી જવાય, અને જેમ માણસ ઊંઘમાં ખંજોળી લે એને ખબર ન હોય, એમ આપણને ખબર ન હોય ને મોટા થવાની ક્રિયા થઈ જાય છે. ખબર ન હોય પછી કોક કેક તમે આવું બધું કર્યું, તો કે ઊંઘમાં કર્યું, બીજું હાલો બોલો બીજા.
ગુરુજી કે જે દાસ થાય છે એને જ ખરેખર સુખ છે, મોટામાં સુખ છે ને, અને જે મોટો દાસ નથી થઈ શકતો એને જ ઉદાસી રહે છે.
ગુરુજી કે મોક્ષ એટલે શું? તો ખાલી માયાથી છૂટવું એ મોક્ષ નથી, પણ સંપૂર્ણપણે ભગવાનને આધીન થઈને ભગવાનને પામી જવું એ જ આપણા માટે મોક્ષ છે.
વાહ વાહ.
ગુરુજી વાત કરી હતી કે આપણાથી બે એવું કોઈ આપણું જીવન ન ઉજે જો એવું હોય તો આપણને સામેનાનો લાભ ન મળે.
ગુરુજી કાલે કીધું હતું કે જે દાસ થાય છે એ જ પાસ થાય છે, અને દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય.
બહુ સરસ, તમે યાદ રાખો છો બધા પોઈન્ટ પોઈન્ટ, અને તમારથી તો કોણ બીવે, બધા બીવે અમારથી, એટલે એ તો અમારે સુધરવાનું છે. તમારથી કોઈ બીવે તો મંતવ્ય લેવામાં આ જ સારું છે કે ઘડીક તો અમારે શ્રોતા થવાય, હે આપણું જ આપણને પાછું મળે, યાદી આવે. એટલે મંતવ્ય તો બહુ સારા, તમારે સારા સારા મંતવ્ય દેવા, સમજાણું. અને મારી વિનંતી છે કે મને લાગવું પડતા હોય ને ખાસ કહેવા, યાદ રાખી રાખીને એકે એકે, હું એટલા માટે જ પૂછું છું, ડટતા થાય, સમજાણું. ભગવાનને રાજી કરવા માટે આપણે જેટલી આપણામાં કસર હોય એટલી ટાળવી પડશે એમ હું માનું છું. નથી ટળતી એ ભૂલ છે, પણ આપણે સુધરવું તો પડશે. એટલે કે મારે નહીતર ભગવાનને વાલા નહીં થાય. ભગવાન આપણી પાસેથી જે અપેક્ષા રાખે છે તે આપણે પૂરી કરવી પડશે. કઠણ ઘણું છે, પણ કર્યા વગર છૂટક્યો નથી. કંઈ ભગવાન થોડા મફતમાં પોતાનું સ્વરૂપ આપણને દાનમાં દઈ દે, એને ગમે એવા પાત્ર તો પહેલાં બનાવશે, પછી પોતે આપણને પોતાનું દાન દેશે. પરમેશ્વર આપણા ઉપર બહુ રાજી છે, ખૂબ રાજી છે, એટલે એને ગમતું પાત્ર બનાવવા માટે પુરુષો તમે આપણને આ બધો માહોલ સર્જી આપ્યો છે. સંતો, ભક્તો, મનુષ્ય દેહ અને બધું જે કાંઈ આપણને આપ્યું છે એ બધું એને ગમતું પાત્ર બનાવવા આપ્યું છે. ધારે તો લઈ પણ શકે છે, એનું આપેલું છે, શરીર એનું આપેલું છે, મન બુદ્ધિ ચિત્ત બધું એનું આપેલું છે, ઇન્દ્રિયો એના આપેલા છે, ગમે તે લઈ પણ લે. કોમામાં વયો જાય છે, એનું મન લઈ લીધું કે નહીં, દેહ રવા દીધો, કોઈક બેરા થઈ જાય છે ત્યાંની ઇન્દ્રિય કર્ણ ઇન્દ્રિય લઈ લીધી કે ન લઈ લીધી, કોઈ આંધળા થઈ જાય છે ત્યાંની નેત્ર ઇન્દ્રિય ભગવાને લઈ લીધી કે ન લઈ લીધી, એવું ઘણું ભગવાન લઈ લે તો લઈ લે, એમનું આપેલું છે. આ બધું એમણે આપ્યું છે એમને ગમતા પાત્ર બનાવવા માટે, એમની મરજીનું વાહન બનાવવા માટે. આપણે એમને આધીન રહીને એમની સેવા કરી શકીએ અને મહાસુખિયા થઈ શકીએ એટલા માટે આપણને ભગવાને આ બધી સગવડતા મદદ આપી છે. આ બધા સંતો ભક્તો પણ એટલા માટે જ આપ્યા છે, આ બધા જ આપણા ઘડવૈયા છે. ભગવાનને ગમતો આપણો ઘાટ ઘડે છે, બધા થોડું થોડું કામ કરે હોવ, સમજાણું, કોક આપણું શિંગડું ઘડે, કોક આપણું પૂસડું ઘડે, જેને જે ઘડવાનું ફાવતું હોય એ હવ ઘડે, પણ બનાવી દે સરસ. હવ જુદા જુદા કારીગર હોય, કોઈક આંખનો કારીગર હોય, કોઈક કાનનો કારીગર હોય, એટલે કોઈને ના ન પડાય કે તારે મન નહીં અડવાનું. હવે કાનનો કારીગર હોય આપણને એ ગમતો ન હોય, એનો સ્વભાવ બભાવ ને એ આરે આપણે અણબનાવ કરીએ તો આપણું મોઢું સરસ થાય, આંખ્યું સરસ થાય, પણ કાન તો એમને પોપડો રહે, કારણ કે કાન ઘડે એવો કારીગર હતો એને આપણે અડવા જ ન દીધો, એની અરે ખાર રાખ્યો ને આપણે અણબનાવ રહ્યો ગમે તે સ્વભાવને લઈને, આ છે તે છે જે છે તે છે, પણ આપણે એને કામ કરવા દીધું નહીં આપણા ઉપર. બોલો, માટે હવને આપણા ઉપર કામ કરવા દેવું. આપણે ભગવાનને ગમતી દિવ્ય મૂર્તિ થવું છે કે નથી થવું, તો આટલા બધા આપણને શું કામ આપ્યા હોય, એક જ આપ્યા હોત તો, પણ એકને બધું ફાવતું ન હોય એટલે ઝાઝા આપ્યા, કોઈ આંખ ઘડે, કોઈક નેણ ઘડે, કોઈક આપણું સરસ કપાળ ઘડે, કોઈક કાન ઘડે, કોઈક નાક ઘડે, કોઈક મૂછું ઘડે, કોઈ હોઠ ઘડે, કોઈ ચીબુક ઘડે, એમ બધા આપણને થોડા થોડા ઘડે. આ બધા આપણા ઘડવૈયા, સમજ્યા, અનાદિ મહામુક્તની મૂર્તિ બનાવશે આપણી અસલ. જુઓ, પણ આપણને જ્યારે ઘડે ને ત્યારે જરાક સહન કરી લેવું, નિર્માની પડે, તપી ન જાઉં, અકળાઈ ન જાઉં, મુજાઈ ન જાઉં, હિંમત હારી ન જાઉં, હામે ન થવું, અવળું વિચારવા ન માંડવું, તો અનાદિમુક્ત થઈ જાઉં. મેં આ કીધા એટલા વાના નહીં કરવાના, આમાંથી એક કઈ વાનું આપણા માટે સુખદાયક નહીં. ફરી વાર કહું, તપી ન જાઉં, હામે ન થવું, મુજાઈ ન જવું, હિંમત હારી ન જવું, અવળું ન લેવું, એટલું તો આપણો એ ઘાટ કરી શકે. નહીતર ઘાટ ન કરી શકે ને અને ઘાટ ઘડનાર હોય, ગમે એવો કારીગર હોય, તોય ક્યારેક એને ટાંકણું હરખું હાથમાં ન રહે ત્યારે ગોબો પાડી દે આપણને, રાજી રહેવું. પછી એનો એ પાછો ભૂકો બધું ભરી ને પાછો હરખો ખાડો બૂરે, શું કરે ત્યારે એને ખબર પડે કે હાલું જરા નેણ ત્રાહો કે નહીં ગમે. પછી એને એ પાછું એને હોય જ ને હરખી મૂર્તિ બનાવવાનું, એનો એ પાછું હરખું ઘસી પૂછીને કરે, પણ આપણે ખીજાવા માંડીએ ત્યારે એ બિચારો મૂંઝાઈ જાય. પછી ફરી વાર ટાંકણું ઘડવા જાય ને તો મૂંઝાયેલો હોય ને હાથ ધ્રુજતો હોય ને જીકે અથોડો પછી બીજો નેણ તોડ નાખે. માટે ઘડનારાને જરા મૂંઝવો નહીં, પ્રફુલ્લિત રહેવા દેવો, તો એનાથી હરખું આપણા ઉપર કામ થાય, ઘડતર હરખું થાય. કોણ છે આપણા ઘડવૈયા? સબ એ આપણને અનાદિ મુક્તની મૂર્તિ ઘડી દેવાના. સરસ મજાની થવું છે ને. પછી ઈચ્છા જ ન હોય તો કોઈ શું કરે. આજ 2067 અષાઢ વદ દશમ તારીખ 25/7/11 ને સોમવાર છે. મુક્તાનંદ સ્વામીનો અક્ષરવાસ થયો ગઢડામાં આજ 1887 સાલમાં. ભગવાનમાં ધ્યાન રાખવા શરીર ઉપર ધ્યાન દેવું જરા કે આને સારું રખાય એમ. ખોટો વૈરાગ્યનો અર્થ કરવો નહીં હો, માંદા પડવું એ વૈરાગ નથી. મેલા લુગડા પહેરવાનું ગંદા રહેવું એ પણ વૈરાગ નથી, એ આળા છે. સ્વચ્છ અને સુઘડ રહેવું પણ અંદરથી વિષયોનો ભાવ રાખવો એ વૈરાગ. સમજાણું? શરીરને ભગવાન ભજાવવા માટે સારું રાખવું એ કાંઈ દેહાભિમાન નથી, એ તો ભગવાનની ભક્તિ છે. પણ શરીર માંદું પડે છે એનું એક જ કારણ છે, અતિશય શરીરને હાજું રાખવાની જે કાળજી રાખવી ને એ જ એને માંદું પાડે છે. પાછું એ ધ્યાન રાખવું. માપબારી માવજત હારી નહીં, ન કે હેતુ માર્યો જાય અને નકરું કાર્યમાં જ હેતુ હમાઈ જાય. આપણે તો ભગવાનમાં અખંડ ભજન થાય એ હેતુથી શરીરને સાજું રાખવાનું કાર્ય કરીએ છીએ. બસ હેતુ પડ્યો રહે ને શરીરને સાજું રાખવાનું કાર્યમાં જ હેતુ ઉયો જાય અને ભગવાન તો સાંભળે જ નહીં ને, આખો દી શરીરને સારું રાખવાની માથાકૂટમાં રહી, જરાક આદન કટકો, હવે જરાક ગાંગડી હાકરની, એમને એમ કર્યા કરી આખો દી, પછી ભગવાન શું સંભાળવાના રહે, એમાં ને એમાં રહી. માટે એ જરાક ધ્યાન રાખવું. અને હવે પૂર પહેલું તરંગ 54મું શ્રીહરિએ સાધુના લક્ષણ કયા. શ્રીહરિ ભક્તિ માતાના પ્રત્યે જે સાધુના લક્ષણ કયા તેને હવે હું કહું છું, કારણ કે તે બધા સાધુના લક્ષણ સુખકારી છે. મુક્તાનંદ સ્વામી કહે, દાદા ગાજર, મારા જે સાધુના જે લક્ષણ પોતાની માતાને રાજી થઈને કયા ને એ મારે તમને કહેવાશે. શું કામ? તો કે એ બધા લક્ષણ સુખકારી છે. બોલો, સાધુના લક્ષણ હોય એ કેવા હોય અને દુઃખકારી હોય એ કોના લક્ષણ હોય? હા, એટલે આપણાથી બધાને દુઃખ થતું હોય તો એ કયા લક્ષણમાં જ થાય? બોલો, સાંભળ્યો? સમજાણું? કેટલા જણાને ચાંદણી? 40 જણાને? 50 જણા ચાંદણી કરે તીર્થધામ કુંડળમાં? હો, ભગવાનનો કેટલો રાજીપો આ ટીંબામાંથી ઉતરશે? કહો, તપો જેવું વાલું છે વાલમ, અને એવું વાલું નથી બીજું કાંઈ. સમજાણું? એટલે કહું છું કે આપણાથી બધાને સુખ થવું જોઈએ, દુઃખ નહીં કોઈને. આનાથી આને, આનાથી આને, આનાથી બધાને, એમ બધું અરસપરસ. ઓકે? કેમ જે સાધુના લક્ષણ જો સુખકારી છે તો સાધુ સુખકારી જ તો. મુક્તાનંદ સ્વામી કહે, હું તમને એ લક્ષણો કહું છું, જો દુઃખકારી હોત તો હું કોત નહીં, બિલકુલ બોલત નહીં. પણ આ તો સુખકારી છે એટલે કેવું જોઈએ? દયાલુ પરપરાધગું ક્ષમા કરન સ્વભાવ, સબ જીવ પ્રાણી માત્ર કે હિત ઇચ્છત એસે રહા. ત્રણ લક્ષણ આવ્યા પેલા દોહરામ. પહેલું સાધુનું લક્ષણ છે દયાળુ. એ તો અહીં સાક્ષાત બેઠા છે. શું છે લક્ષણ? દયાળુ. બોલો, સાધુ એટલે દયાળુ. બોલો, દયાળુ કોને કહેવાય ખબર છે? જે કોઈને પીડે નહીં એનું નામ દયાળુ. સૌને સુખ આપે એનું નામ દયાળુ. પર અપરાધકું ક્ષમાકરણ સ્વભાવ, બીજાના અપરાધને તરત ક્ષમા કરી દે એવો જેનો સ્વભાવ હોય એને સાધુ કહેવાય. બીજાના અપરાધને માફી જ ન આપે, જાવા જ ન દે, ટાણે કટાણે ઘણું મોડું થઈ ગયું હોય એ વાતને તો પણ પાછી લાવ્યા જ કરે, એ સંતનો સ્વભાવ નહીં. લેટ ગો કરવાની ભાવના હોય એ સંતનો સ્વભાવ છે. હામાના અપરાધને ભૂલી જ જાય, હામાની ભૂલને ભૂલી જ જાય, હામાની નબળાઈને મગજમાં રાખે જ નહીં, એનું નામ સંત. એ પોતાની નબળાઈઓ છોડવામાં જ પીડ્યો હોય. સંત સાચા કહીએ એને કાઢે ખોટી ખોળી ખોળી બહાર પોતાની, હો, અંતરથી રહે ઉજળા, દાઘ લાગવા ન દે લગાર. આવું સબ જીવ પ્રાણી માત્ર કે હિત ઇચ્છત એસે રહાવ. સર્વે જીવ પ્રાણી માત્રનું હિત જ ઈચ્છે એવો જેનો સ્વભાવ હોય એને સંત કહેવાય છે. કોઈનું ક્યારેય બુરું ઈચ્છે નહીં, કોઈ ઉપર દાજ રાખે નહીં, વેર રાખે નહીં. સમજ્યા? ખોટા રાગ દ્વેષે કરીને કોઈ ઉપર દુઃખ આવે એવું કરે નહીં. શીત ઉષ્ણાદિક જો હું સહન કરન એસે રહે, હું અસૂયા રહિત સૌ ગુણ કે વિશે દોષ ધરત નહીં. તેઓ ટાઈટ અને તડકાને સહન કરે છે, તેમાં અસૂયા હોતી નથી અને બીજાના ગુણોમાં દોષને આરોપતા નથી. લ્યો, શીત ઉષ્ણાદિક સહન કરે, હો, હા, દેહ કરીને ટાઈટ તડકો, ભૂખ તરસ, માન અપમાન આવું બધું સહન કરી લે, એનામાં અસૂયા ન હોય. અસૂયા એટલે હું હામાના ગુણોમાં દોષનું આરોપણ કરવું. આ અહંકાર, માન, ઈર્ષ્યાને લઈને આ આવું થઈ જાય. હામાનો ગુણ હોય ને પણ આપણને એને ઈર્ષ્યા હોય, માન હોય, એટલે એના ગુણને જ આપણે ઈર્ષ્યામાં ને ઈશારમાં દોષ કહીએ. એના ગુણને દાજને મેર્યા, ભાઈ હવે તો સમજાણું. હા આવું બધું ઉપાધિ વાળું. શાંત સ્વભાવ રહે હું, શત્રુ નહીં જાકે કોઉં, ઈર્ષા રહિત કહે હું, બરોબરી આ તિન મહી. જોયું, સંતનો સ્વભાવ શાંત હોય, શાંત સ્વભાવ. બોલો, સાંભળ્યું, શત્રુ નહીં જાકે કોઉ, જેને કોઈ શત્રુ નથી. આ સંતને કોક શત્રુ માની લે, બને એવું આગળ બન્યું છે, પણ સાધુ કોઈને શત્રુ ન માને. બોલો, એટલે કે કોઈ સાથે વેર ન રાખે. ઇન્દ્રિય અંકુરને શત્રુ માને, ઓ મનને પાકું દુશ્મન માને, પોતાના સ્વભાવને દોષોને દુશ્મન માને. આ સિવાય કોઈને એ શત્રુ દુશ્મન માને નહીં. કેટલી સરસ વાત આવી. ઈર્ષા રહિત કહે હું, સાધુ ઈર્ષા રહિત હોય છે. બોલો, એને કોઈ ઉપર ઈર્ષા થતી નથી. બરોબરિયા તિન મહી, એમાં સમજ્યા, બરોબરિયા તિન મહી. ઈર્ષા જે થાય ને, એ ક્યારે થાય? જ્યારે એને અને તમને અલગ માનો ત્યારે. પણ એ છે, એ હું છું ને હું છે એ છે એમ માન્ય થાય, એ ભાવમાં બરોબરિયા શબ્દ છે. તેમાં બરોબરિયા એટલે આત્મવત રહે છે ઈર્ષ્યાની બાબતમાં, કે હવને પોતા જેવા માને છે. જીવને કોઈને પોતાની ઈર્ષ્યા થતી નથી, હામાની થાય છે. અને હામાને જ્યારે આત્મવત માની લે ત્યારે ઈર્ષ્યા થવાનો પ્રસંગ જ નથી. છે ને અદ્ભુત વાત. સન્માન કે સહન ન કરહી, તેહી રહિત સદા વર્તહી, બરોબરિયા કે દેખી સન્માના, દિલ ન તપ હી પ્રસન્ન રહાના. જોયું, આ બરોબરિયા શબ્દ બીજા અર્થમાં આવ્યો. પછી સન્માન કે સહન ન કરતી, સાધુ પોતાના સન્માનને સહન નથી કરી શકતા. નહીં 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 નહીં, એને ગમતું નથી. બોલો, એટલે કે માન રહિત હંમેશા સાધુ વર્તે છે. બરોબરિયા કોઈ હોય એની સમકક્ષાના, એનું જ્યારે સન્માન થાય ત્યારે દિલમાં તપતા નથી, રાજી થઈ જાય. અને પોતાનું સન્માન થઈ જાય ને ત્યારે નથી રાજી થતા. પોતાનું સન્માન સહન નથી કરી શકતા, અને બીજાનું સન્માન જોઈને રાજી રાજી થઈ જાય. સંતના ગુણો જોયું, અને અસંતના ગુણ સાંભળ્યા તમે? પોતાનું સન્માન થાય ને ત્યારે રાજી રાજી થઈ જાય, અને બીજાનું સન્માન થાય ને ત્યારે સહન નથી કરી શકતા, દુઃખી થઈ જાય. આ અસંતના લક્ષણ છે. આપણામાં આપણે જોઈ લેવું પડે હો. આપણે આમ ભગવા પહેર્યા, મુંડન કર્યું, દીક્ષા લીધી, સાધુ થયા, લોક આપણને સાધુ કે હારા કે, થોડુંક ગાળી સાળીને ખાતા હોય ને એટલે લોકો આપણને ચુસ્ત સાધુ કે. પણ બીજાના સન્માનને જોઈને જો સહન ન કરી શકતા હોઈએ, બીજાની મોટપ, બીજાની કીર્તિ, બીજામાં લોકો તણાતા હોય, માનતા પૂરતા હોય, એને જોઈને જો સહન ન થતું હોય ને ઈર્ષ્યા થતી હોય ને ઉપાધિ અંતરમાં થતી હોય, તો એ કંઈ સંતનો ગુણ ન કહેવાય. પોતાનું સન્માનને, કીર્તિને, મહત્તા ને મોટાઈ જોઈને જો દુઃખ થતું હોય તો બરાબર છે. પોતાનું માન પૂજા પ્રતિષ્ઠાને સન્માન ન સહન થતું હોય અને એ બાબત એને ગમતી ન હોય એ સાધુપણાનો ગુણ છે. સરસ વાત આવે છે ને. આ તો બધા આપણા લક્ષણ આવે છે. મહારાજ પોતાની અતિ વાલી જે મમ્મી એને સાધુ ઓળખાવે છે, માં સાધુ આવા હોય લ્યો, આવા સાધુને ઓળખીને તમે જો એમની સેવા સમાગમ કરશો તો તમારામાં જે કાંઈ ગુણ ઘટતા હશે, ભગવાનનું ગમતું પાત્ર બનવામાં જે અધૂરું રહેતું છે એ બધું પૂરાઈ જશે. આ સાધુ એવા બનાવી દે, એ સાધુ આવા હોય. કો અદ્ભુત વાત આવી. ધર્મામૃતમાં આવે છે ને, સર્વનું પૂજ્ય પદ ગુરુ પોતાનાથી નાના સાધુને આપે તો પણ રાજી રે, રાજી રે. કેટલી સરસ વાત. કોઈના ઉપર વેરભાવ રાખે નહીં, માટે નિર્વેર ભાવે રહે છે. નિર્વેરા નિર્મસરા આવું બધું આવે છે સત્સંગી જીવનમાં, હરિગીતામાં એને અનુસાર જ આ છે. કોઈની ઉપર વ્યાર ભાવ રાખે નહીં, દ્વેષ ભાવ રાખે નહીં, નિર્વેર ભાવે રહે છે. તેમાં માન કે મત્સર દોષ હોતા નથી. જોયું, સાધુમાં માન ન હોય, અહમ ન હોય, મત્સર નામનો દોષ ન હોય. કોક લેન કોક દેન વચ્ચે ઠાલા ઠાલા બળવા રૂપ જે ખપાટ ખપાટ કહું છું ને, ગામાખાની ઉપાધિ ખોટે ખોટી કર્યા કરે ખપાટ, એને મત્સર કહેવાય. એ દોષ એમાં હોતા નથી, પણ બીજાની મોટાઈને દેખીને મનમાં રાજી થાય છે. એ ભાઈ, ભગવા કપડાં પહેરે માથું મૂંડે કાંઈ થોડા સાધુ થઈ જવાય છે. બીજાની મોટો જન રાજી થવાય ત્યારે સાધુ થયા કહેવાય, ત્યારે સાચી દીક્ષા લીધી. બોલો, ત્યારે સાચું. નામ બદલે સંત નથી થવાતું, સ્વભાવ બદલે સાધુ થવાય છે. બોલો, માથું મૂંડે સંત નથી થવાતું, મન મૂંડે સાધુ થવાય છે. કહો, આશ્રમ બદલે કઈ સાધુ થવાય છે? જીવન બદલવું જોઈએ. કહો, કપડાં બદલે કઈ સાધુ થવાય છે? વર્તન બદલવું જોઈએ ને. બીજાની મોટાઈને દેખીને મનમાં રાજી થાય છે, એનું હૃદય ઠરે. પણ જ્યાં સુધી પોતાની જ મોટાઈ જોઈને મનમાં રાજી થવાતું હોય છે ત્યાં સુધી બીજાની મોટાઈ જોઈને તો દુઃખી જ થવાતું હોય છે. પોતાને મોટેપનો રાગ એક રસ જેટલોય ન રહે ને ત્યારે આ થાય. જેને જેવું ઘટે તેને તેવું માન આપે છે, સર્વને યોગ્ય માન દેનારા. અને બીજાને ગમે તેવી પ્રિય અને સત્યવાણી મુખથી બોલે છે. વાહ, સાધુતા ક્યારેક ક્યારેક તો ક્યાંય વસી હોય છે. જેને લોક સંત ન કહેતા હોય એમાં આ બધા ગુણ હોય છે, અને જેને લોક સાધુ કહેતા હોય છે એમાં નથી હોતા. ક્યારેક ક્યારેક આવું હોય છે. જેને લોક ગ્રહસ્થ કહેતા હોય છે, સંસારી કહેતા હોય છે, ત્યાં આ બધા ગુણો હોય છે. એવી વાતું છે. બીજાને ગમે તેવી પ્રિય, પાછી માત્ર પ્રિય નહીં હો અને સત્યવાણી મુખથી બોલે છે. સત્ય પ્રિય હોય જ નહીં, આ વાત ખોટી છે. સત્ય પણ મીઠા મોઢે કહી શકાય છે, પણ હું હાસો છું એવું ઘમંડ ન હોય તો. પણ સત્ય માણસમાં હોય ત્યારે હારો હાર હું હાસો છું એવું અહંકાર પણ હોય છે, એટલે મીઠે વેણે સાચી વાત સમજાવી શકાતી નથી. કારણ કે મનમાં એમ હોય હું હાસો છું ને તું છો ખોટો, એટલે બીજાને હાવ ખોટોનો હલકો માનીને પોતાને શ્રેષ્ઠ માનીને વાત કરવા જાય ત્યારે એ સત્ય વાત તો હોય, હોય હોનું, પણ તરવારના રૂપમાં કાપી જ નાખે તો. પણ હોનાનું સારું ઘાટ કરીને ઘરાણું બનાવી શકાય છે, મીઠે વેણે સત્યને કહેવાય, ખોટું કાંઈ નથી, સાચા છો, પણ પ્રેમથી જરા વાત કરો ને, તમારી વાત સાચી છે, તમે સાચા છો, આમાંનું રૂડું કરવાની તમારા દિલમાં ભાવનાય છે, એ માટે તમે મહેનતય કરો છો, પણ જરા ઘટતું આટલું છે, આમાં સુધારો કરવા જેવું જરીક જ છે. શું કે તમે પ્રેમથી મીઠે વેણે વાલથી એને ગમે એ રીતે ધીમે રહીને એનામાં સુધારો આવે એ રીતે ધીરજથી વાત કરવાનું રાખો, આટલું જ સુધારવાનું છે. પણ આટલું પાછું સુધરે નહીં અને આપણાથી ગરમ થઈ જવાય. હું હાચી વાત કરું એ તમને ગમતી જ નથી. એટલે બાપા એવું નથી, ગમે છે ગમે છે, પણ જરાક આટલું તમે સુધારો, તમારે કાંઈ સુધરવું નથી ને મને સુધારવો. એટલે ભાઈ તમને સુધારવાની છે, અમારે સુધરવું છે, પણ જરાક આવું બધું હાલ્યા કરે. કામ જીત ક્રોધ જીત હી જે હા, લોભ હી જીત હી મદ હિત જીતે હા, તન મે અહમ બુદ્ધિ ન જાહી, દેહ સંબંધી પદાર્થ મે તાહી, મમત્વ બુદ્ધિ રહિત રહાયે, સ્વધર્મતા મે દ્રઢ કહાયે, દંભ રહિત રહે હું સ્વભાવા, અંતર બારી પવિત્ર રહાવા. જોયું સાધુ કામ ક્રોધ લોભ અને મદને જીતે છે. લો સાધુ કામ જીતે, સાધુ ક્રોધ જીતે, સાધુ લોભ જીતે, સાધુ મદને જીતે છે. સાધુ પણ રણ મેદાનમાં ઉતરેલો એક યોદ્ધો છે, એને જીતવાનું હોય છે. જેને કંઈક જીતવાનું હોય એને લડવાનું હોય છે, અને જે લડે છે એને યોદ્ધો કહેવાય છે, એને સુરવીર કહેવાય છે, એને સૈનિક કહેવાય, એને સોલ્ડર કહેવાય. એટલે સાધુ પણ એક લડવૈયો છે, એને આ બધા શત્રુ જીતવાના છે. એટલે સાધુએ પાછું નિર્માલ્ય થઈને બેસીને જ જવાનું. સાધુના ગુણો સાંભળીને પછી એને એમ નહીં માનવાનું આપણે કાંઈ નથી. ના ભાઈ ના, આપણે અંતઃશત્રુના કાળ છીએ. આ બધાને જીતે દેહમાં અહમ બુદ્ધિ કરતા નથી, તે આત્મામાં અહમ બુદ્ધિ કરે છે. સાધુ દેહમાં અહમ બુદ્ધિ નથી કરતા, અહમ બુદ્ધિ નથી કરતા એવું નહીં, પણ આત્મામાં કરે છે. પછી એ આત્માને એકરસ પરિપૂર્ણ બ્રહ્મને વિશે એક ક્લીન કરે છે, અર્થાત હું જ એ સર્વોપરિ શુદ્ધ એવું જે ચૈતન્ય બ્રહ્મ ચિદ્ઘન એક રસ અક્ષર તે છું એમ પાછા માને. અને એમ માને એને ઉદ્ધત થઈ જાય એવું નહીં, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, બ્રહ્મરૂપ એવો જે હું તે ભગવાનનો દાસ છું એમ પાછું દાસપદ સૌથી અધિક માને. બોલો, બ્રહ્મ થઈને દાસ થાય એટલો બધો વિશાળ મોટો થઈને પછી પાછો હાવ ભગવાનનો સેવક થઈ જાય. આ સાધુના ધર્મ. બ્રહ્મ એટલે થવાનું કે માયાન બ્રહ્માંડો બધું એને પરમાણુવત થઈ જાય, કશું નજરમાં આવે નહીં, સમજાણું. પછી કશું નજરમાં આવે નહીં, ભેળા ભેળા ભગવાનની નજરમાં ન આવે તો ઉપાધિ થાય. પછી દાસ એટલા માટે થવાનું કે જે ખરેખરા મહાન પ્રભુ છે તે અખંડ નજરમાં રહે, એટલે પાછું દાસ થવાનું. ત્યાં સુધી જવાનું છે, અધૂરા અભ્યાસે કોઈ માટી થઈ જતો નથી. પૂરું ભણતર થાય ત્યાં ડિગ્રી મળે ને ભણતરનો પૂરો લાભ મળે, અધૂરું અધૂરું સમજાણું. ચણતર ભણતર ગણતર અધૂરું હોય ને એનો કાંઈ હોવા જ નહીં, પૂરું થાય પછી સુખ. એમ આપણે બધા અભ્યાસ કરીએ છીએ, વિદ્યાર્થી છીએ, ભણતર કરીએ છીએ, ભણતર આપણું અધૂરું હોય એટલે અસુખ જેવું રહે, પણ જેથી ભણી રહેશું અને અનાદિ મુક્તની ડિગ્રી ભગવાન આપશે તેથી આપણે સુખ સુખને સુખ થઈ જશે. માટે આનંદમાં રહેવું, આશાવાદી રહેવું, ઉત્સાહમાં રહેવું, હિંમત હારવી નહીં, મુજાવવું નહીં, પાછા પડવું નહીં. સમજો છું કે આ બધા ગુણો કેળવવા એ મારે તમારે માટે બહુ અઘરી બાબત છે, તેમ છતાંય ભગવાન આપણને આવા કરવા માગે છે. આવા થઈ જવું એ જ એમની મરજીનું પાત્ર, એમની કૃપાનું પાત્ર, એમને અખંડ આપણામાં વાસ કર્યાનું પાત્ર આપણે બનીએ છીએ. માટે આવું થવું પડે. બહુ ભગવાનનો રાજીપો વિશેષ ને વિશેષ મળે છે. આ બધા સાધુના ગુણ કોઈ બી કેળવે એના ઉપર ભગવાન બહુ રાજી થઈ જાય છે. ભગવાન એને અખંડ વશ થઈ જાય છે. ભગવાન એ ધારે એમ જ કરે એવા એને આધીન થાય છે. પણ આ બધા ગુણ પ્રથમ કેળવવા આવશ્યક છે. સાધુ થઈને આ ગુણ કેળવવાનું જ કામ કરવું જોઈએ. બીજા બધા કામ તો આખી દુનિયામાં ઘણાય કરવાવાળા પીડ્યા છે. આ સાધુના ગુણ કેળવવાનું, સાધુનું જે કામ છે તે સાધુ ખુદ ન કરે તો બીજા બધા વળી કોણ આ કામ કરે? આપણે કોકના કામ કરીએ ભલે કરીએ, પણ કોઈ આ કામ આપણું કરે એમ છે નહીં જગતમાં. માટે આપણે આપણું કામ કરવું જોઈએ, સાધુતા શીખવાનું. અને સાધુતા શીખવા માટે આ બધા ગુણો પૂરક છે. આ બધા ગુણ શીખશું પછી સાધુતા આપણામાં આવશે. સદગુણો જેને શીખ્યા નથી એનામાં સાધુતા ક્યાંથી આવે? સાધુતા શીખવાની વાત તો પછી છે, પહેલાં સદગુણો તો કેળવીએ. હે, અદ્ભુત વાત છે. તે દેહમાં અહંબુદ્ધિ કરતા નથી તથા દેહના સંબંધીઓ અને પદાર્થોમાં મમત્વ બુદ્ધિ કરતા નથી. સાધુ તો બહુ સમજણા હોય, એ તો સમજે આ દેહ જ હું નથી, દેહના સંબંધી મારા ક્યાંથી હોય? હે, મારે બા છે નહીં, મારે બાપ છે નો, મારે ભાઈ છે નો, મારે હેનું કાંઈ હોય નાચ જાત કશું જ, હું તો આત્મા છું. સાધુને આવું સમજાય છે. અને પદાર્થોમાં મમત્વ બુદ્ધિ નથી કરતા. આ પદાર્થ મારું એમ કેમ માનવું? હું મારો નથી, હું ભગવાનનો છું, મારા માલિક પ્રભુ છે, એમાં હું શેનો માલિક? કેટલી સરસ સમજણ છે સાધુની. સાધુને કેટલું ભગવાનનું જેવું જોઈએ એવું યથાર્થ જ્ઞાન છે. જુઓ, સ્વધર્મમાં દ્રઢપણે રહે છે. પોતાનો ધર્મ સાધુ ક્યારે તજતા નથી, દ્રઢપણે રહે છે. તેના સ્વભાવમાં દંભો હોતો નથી. સાધુનો સ્વભાવ દંભ રહિત હોય છે. એ ખોટી પોતાની મોટાઈ વધારવા માટે પોતામાં જે ગુણ નથી તે કોઈને બતાવતા નથી, અને જે જેટલો હોય એટલો જ હામાને મનાય તો ઠીક છે, પણ જરી કંઈ વધારે મનાય તો એ સાધુને ગમતું નથી કે હું એવો નથી. તમે મને એટલો બધો મોટો માનતા નહીં, હું નિર્માની છું, પણ તમે માનો છો એટલો નહીં, શું એના કરતાં તમે 1-2% વધારે માની લીધો? આમ સાધુના ગુણો છે. અને આપણને કોઈ આપણે હોઈએ નહીં એવા હારા માની લે ને એ વાત આપણને પાછી ગમવા માંડે તી કંઈ સાધુનો ગુણ નહીં, ન ગમવું જોઈએ. હો, જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે. પોતે નિર્માની હોય નહીં, નિર્લોભી હોય નહીં, નિષ્કામી હોય નહીં, પણ બીજા માને ને તે પાછું સારું બહુ લાગે. મનમાં ખબર હું કંઈ એવો છું નહીં, પણ ભલે નહીં માને, એમાં એનું સારું છે ને, પણ તારું શું સારું? એનું તો સારું જ છે, પણ તને એ વાત ગમશે તારી કઠણાઈ નહીં થાય. હે, એ તારા માન ન કહેવાય, એ દંભ ન કહેવાય, એ ઉપસવાની વૃત્તિ ન કહેવાય. જે નથી એ ઓલાએ માન્યું તો એ ગમવા માંડ્યું, ગમવું ન જોઈ. આપણે એને ના ન પાડી દઈએ કદાચ, હાલો, પણ આપણને અંદરથી તેમ રહેવું જોઈએ કે એ મહાન છે હું નહીં. હે, એ મહાન છે કે મને એટલો બધો મહાન માને છે, પણ હું કાંઈ એવો છું નહીં. એમ તો સ્મૃતિ પોતાને રહેવી જોઈને, ભાન રહેવી જોઈને. એ નો રહે પછી ઉપાધિ તો શું? આપણે આમ સદગુણ આવે ને શું સાધુતા આવે ને શું ભગવાનની મરજીનું પાત્ર બનીએ? બોલો લ્યો, ભગવાન આપણને પાત્ર બન્યા વિના કેવી રીતે આપણા વાસ કરીને રહે? પોતાનું સ્વરૂપ દેહે સંતો બહાર અને અંદર પવિત્રપણે રહે છે. જોયું, બહાર અને અંદર પવિત્રપણે રહે છે. બાહ્ય સોચ અને આભ્યંતર સોચ સાધુઓ રાખે છે. બાહ્ય પવિત્ર રહેવું એટલે દેહે કરીને પવિત્ર રહેવું, અંતર પવિત્ર રહેવું એટલે કે અંતકરણે કરીને ખરાબ કોઈ ઘાટ સંકલ્પ કરવા નહીં રાગ દ્વેષના, એમ પવિત્ર રહેવું. આમ અંદરે બહાર સાધુ પવિત્ર રહેશે, અપવિત્ર થવું નહીં, સમજાણો. અને હજી દેહે કરીને અપવિત્ર થઈએ, કાંઈ મળને અડી જઈએ, કઈ મરેલા નડી જઈએ તો પાણીએ નાઈ લઈએ એટલે બાહ્ય પવિત્રપણું તો સિદ્ધ થઈ જાય, સોળે થઈ જાય. હાથ બગડ્યા ધોઈ નાખીએ એટલે હાથ સોળે થઈ જાય, કપડાં બગડ્યા ધોઈ નાખીએ એટલે કપડાં સોળે થઈ જાય, દેહ બોળે થાય નાઈ લઈએ એટલે દેહ સોળે થઈ જાય. પણ બાપા, મન બોળે થઈ જાય છે, બુદ્ધિ બોળે થઈ જાય છે, ચિત્ત બોળે થઈ જાય છે, આપણો આત્માય બોળે થઈ જાય છે, અહમ. એને સોળે કરવાની રીત પાછી જુદી છે, એ કાંઈ પાણીએ સોળે નથી થતા. એમાં તો ઘણો વિચાર જોઈએ, અજ્ઞાન ટાળવું જોઈએ, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ત્યારે એ બોળે પણ આપણું સોળે થાય. આવી વાત છે. નિજ તન ઇન્દ્રિય મન દમન કરે, સહજ સરળ સ્વભાવ હી વારે, જીતને ઘટિત હિ તીતને જે હું, મુખ સે બોલત રહાય તે હું. સાધુ પુરુષ પોતાના શરીરને અને ઇન્દ્રિયોને દમે છે, બોલો, સ્વભાવથી સરળ હોય છે, જેટલું જરૂર ન હોય તેટલું જ મુખે બોલે છે. નકરું બકબક કરીને કેટલું ખોટું હાસું બોલે ને કેટલાય દુઃખ લગાડે, આવો સ્વભાવ સાધુન પોહાય નહીં. જરૂરનું એટલું જ મુક્તિ બોલે અને શરીરને દમ્યા કરે, શરીરનું પોષણ જ કરી કરે એ નહીં, ઇન્દ્રિયોને દમ્યા કરે. ઇન્દ્રિયોના સુખ ઇન્દ્રિયોને પમાડીને નકરા લાડ લડાવે એવું નહીં, સ્વભાવથી સરળ હોય. બોલો, જોયું? હવે કોઈ માણસ શરીરને દમ્યા કરે ને ઇન્દ્રિયોને દમ્યા કરે તો દમવાનો જે સ્વભાવ છે એ કંઈ સરળ થોડો છે. આંકડે પોય ત્યારે દમન થાય, કોકનું દમન કરવું એ કાંઈ સરળ સ્વભાવવાળાનું કામ છે? પણ એમ કહેવા માગે છે કે ઇન્દ્રિયો અને અંતઃકરણને, શરીરને દમવું ત્યાં આંકરેપ સાધુ જરૂર રાખે છે, પણ બાકી તો સ્વભાવથી હાવ સરળ હોય છે. સંતો ભક્તોની આગળ હાવ સરળ, પણ ઇન્દ્રિયો અંતઃકરણને દેહની આગળ સરળ નહીં. ચોખ્ખા મગજમાં નોખા ખાના છે કે અહીં સરળ રહેવાય ને અહીં તો આંકરા રહેવાય, અહીં નિર્માની રહેવાય ને અહીં તો માન રખાય. એમ વિવેકની મૂર્તિ સંત છે, જેટલું જરૂર હોય એટલું જ મુખે બોલે, ખબર બીતી પડે પણ ટાણા વિના બોલે નહીં. ખૂબ ધીરજવાળા અને રાહ જોવાવાળા આવા સાધુના ગુણ છે. મનમાં આવ્યું ભખલીને બોલી જવું એ ઠીક નહીં. નિજ ઇન્દ્રિય ગન જીત રહાતે, પ્રમાદ સબ હી રહિત કહાતે, સુખ દુઃખ માન અપમાના, હર્ષ શોકાદિક જો અભિમાના, તાકે ભાવ કરી કોવારા, પરાભવ પાવત નહીં મતવારા, ધીરજતા ભૂષણ હી કરી કે, શોભાયમાન રહે મુદ ભરી કે. પોતાના ઇન્દ્રિય ગણને જીતીને રાખેશ, મન ફાવે સાંભળી લેવું ને ઈચ્છા થાય તારે ગમે તે જોઈ લેવું ને મન ફાવે તારે પરસે ગમે તે રીતે કરી લેવો અને મન ફાવે તારે જે ઠીક લાગે તે રસાસ્વાદ કરી લેવો અને ગમે તે ઊંઘીને નાકને સુખ આપી દેવું, આવું બધું સાધુ અને હોય નહીં. ઇન્દ્રિયોને વશ રાખે સાધુ, તેમાં કોઈ પણ પ્રમાદ હોતો નથી. લ્યો, પ્રમાદ નમળે, બધું કરવા ટાણે જ કરે, ખોટા ખોટા સમયે ખોટું ખોટું સાધુ કરતા નથી. ધ્યાન ટાણે ધ્યાન કરે, જ્ઞાન ટાણે જ્ઞાન કરે, કથા ટાણે કથા કરે, કીર્તન ટાણે કીર્તન કરે, ભજનને ટાણે ભજન કરી લે, સેવાને ટાણે સેવા કરી લે. સમજાણું? આને સજાગતા કહેવાય. પ્રમાદ કોને કહેવાય? પ્રમાદ એને કહેવાય કે આ કરવાનું હોય ત્યારે બીજું કરે ને બીજું કરવાનું હોય ત્યારે બીજું કરે. ચેષ્ટા ગાવાની હોય ત્યારે કથા કરવા બેસે, કથા કરવાની ત્યારે ચેષ્ટા ગાય, આને પ્રમાદ કહેવાય. સુઈ જવાનું હોય ત્યારે જાગે, જાગવાનું હોય ત્યારે હુવે, આને પ્રમાદ કહેવાય. બોલો, એ ન હોય કેશ, કોઈ પણ પ્રકારનો પ્રમાદ હોતો નથી. બોલો, પ્રમાદના પાર નથી એટલા પ્રમાદ છે, જેટલી ક્રિયા છે ને એટલા પ્રમાદ, એમાંની કોઈ પણ પ્રકારનો પ્રમાદ નહીં કેશ. સુખ તથા દુઃખ, માન તથા અપમાન, હર્ષ તથા શોક વગેરે વગેરે આ બધા દ્વંદ્વો છે, સમજ્યા? માન અભિમાન બધા દ્વંદ્વો, આ બધાય દ્વંદ્વોથી સાધુ રહિત છે. અભિમાન વગેરે ભાવોના આવેશમાં ક્યારેય તેઓ પરાજિત થતા નથી. ભાવાવેશમાં, અભિમાનાદિક દોષોના આવેગમાં ક્યારેય તે આવી જતા નથી, અર્થાત દોષોથી પરાભૂત થતા નથી. તેનું આભૂષણ તો ધૈર્ય હોય છે, સાધુ કોઈ દી હોના નાર પહેરેશ, સાધુ કોઈ દી ઘરાણા પહેરેશ. સાધુના ગુણો એ જ સાધુના ગહેના હે, એ જ એના ઘરાણા છે. એમાં હારામ હારું સાધુનું જો કોઈ આભૂષણ હોય, ઘરાણું હોય, તો એનું નામ છે ધીરજ. એ મોટું ઘરાણું. લ્યો, સંસારી લોકો તો વીંટીઓ પહેરે, હોના દોરો પહેરે, હો એને તો ઘણાય હોનાના ઘરાણા પહેરવા હોય અને એને પહેરાય. પણ સાધુને ઘરાણા પહેરાય નહીં, તો સાધુ કંઈ હાવ ઘરાણા વગરનો હળો સારો લાગે. એટલે ભગવાને સાધુ માટે આખા હરિગીતાનો એક અધ્યાય ઘરાણા 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 કરીને મૂક્યો. પહેરવા જ માંડો મારા દીકરાઓ, એવા શોભ શોક ન પૂછો વાત. એટલા બધા તમે રૂપાળા અને રૂડા લાગશો કે દોડીને હું બધ ભરીને ચુંબન કરવા માંડીશ. પહેલ્યો આ બધા ઘરાણા, 64 ઘરાણા આપ્યા, બોલો એક બે નહીં તો ધગલો કરી દીધા. બોલો, આવો પુરુષોત્તમ પીવડો પતિ આપણા માટે ઘરાણાનો ઢગલો લાવ્યો. લ્યો, આ સંસારનો કોઈક પતિ બન્યા હોય થી કેટલાક ઘરાણા લાવે, ઠીક થોડા ઘણા લાવી દે, હોનું મોંઘું થઈ ગયું. પણ પુરુષોત્તમ નારાયણે તો બાપા ઢગલો કરીને મૂક્યા, પહેરવા જ માંડો. પહેરવા કઠણ પડે એવા છે, જોકે ઘરાણા બહુ મોટા છે ને, આપણે નાના છીએ, આખા હોહરા નીકળી જાય છે આમ નાખી દે, સમજાણું. અને કોક ઘરાણા એટલા બધા ઝીણા છે, આવતા જ નહીં બળ કરીએ તોય. એટલે મહારાજને પ્રાર્થના કરવી પડશે કે આપે જે ઘરાણાનો હુંડલો અમને આપ્યો છે એને માપે અમને બનાવી દો, તે અમે એને ધારણ કરી શકીએ. સમજાણે, માપ ફિટ નથી પડતું. હે, હરિ ગીતાની એમાંય સાધુના લક્ષણ. આ કથા તો બહુ ભાઈ બહુ ભાઈ મહાન કથા છે. સંતોનું આભૂષણ તો ધૈર્ય હોય છે, અને તેથી તે હરખભર્યા શોભાય માન રહે છે. અને ધીરજવાળો માણસ તો હરખભર્યો જ રહે, સમજ્યા. ધીરજ જેને હોય એને અકળામણી કે બીજું ત્રીજું આવે નહીં, એટલે એ તો પ્રસન્ન ચિત્ત આનંદ ભર્યો રહે. અને આનંદ ભર્યો જે માણસ હોય એ શોભાયમાન જ હોય, એ હવને રૂડો જ લાગે. ક્રોધાયમાન હોય ને એ હવને વિરૂપ લાગે, દુઃખરૂપ લાગે. પ્રસન્ન ચિત્તવાળો તો હવને સુખરૂપ ને શોભારૂપ જ હોય. અને એ પ્રસન્ન રહેવાનું કારણ તો ધીરજ છે. ધીરજ હોય તો પ્રસન્ન રહેવાય, અને ધીરજ રાખ્યું હોય તો ઘણી સમજણી જોઈ. સમજણ જેવી તો કોઈ શ્રેષ્ઠ વાત નથી. સાધુ તો બહુ સમજણા હોય એમ કે છે, સમજ્યા હોય તો એ તો સાધુ થયા હોય, ખરું ખોટું. અને જગતમાં વાતની વાતે લોકો એમ કે, સમજ્યા તો કે ના નથી સમજ્યા, નથી સમજ્યો લે ન સમજ્યા, તો સમજ્યો હોત તો સાધુ ન થયો હોત એમ જગતમાં કે છે. એનો અર્થ એ થાય કે સમાજ એવું સમજે છે કે જે જેમ છે એમ સમજ્યા હોય સાધુ થયા હોય. એટલે આપણને જોવે એ ભેગા લોકો એમ માને છે કે સમજણની મૂર્તિમાં મૂર્તિ આ સંત. આપણને બધા સમજણા માને છે, હવે આનું કરવું હું, જાવું ક્યાં? નહીં બાપાઓ, હે હરિભક્તો, તમે બધા અમને સમજણા માનો છો ને, હા જો લ્યો આપણે ભાઈ રે સમજણા. હે મૂર્તિમાન સમજણ કેવું પડે? આ બધા ગુણો આવે તો સમજણ કહેવાય, એ તો બધા માને. પણ આપણે આપણું જોવું જોઈએ કે આમાંનું શું છે. કર્મ ઇન્દ્રિય કે ગન જોવું, જ્ઞાન ઇન્દ્રિય કે ગન, દોવું કી ચપલતા રહિત હી, ક્ષોભ રહિત હે મન. આ રીતે આકૃતિ ચીતી ચાપલ્ય રહિતા જે લખ્યું છે ને, એને આ રીતે સ્વામીએ એનું ભાષાંતર કર્યું, દોહો બનાવ્યો એનો. જેની વાણી ઇત્યાદિ કર્મ ઇન્દ્રિયો અને શ્રોત્ર આદિ જ્ઞાન ઇન્દ્રિયોમાં ચંચળતા હોતી નથી, આકૃતિ ચીતી ચાપલ્ય રહિતા. સમજાણું, આકૃતિ એટલે કર્મ ઇન્દ્રિયો અને ચિત્તિ એટલે જ્ઞાન ઇન્દ્રિયો. કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયોની ચંચળતા એ રહિત. લ્યો સાંભળો, વાણી આદિ જે કર્મ ઇન્દ્રિયો છે એમાં ચંચળતા ન હોવી, એટલે કે કર્મ ઇન્દ્રિયો વશ હોવી, અને કાન વગેરે જે જ્ઞાન ઇન્દ્રિયો છે એમાં ચંચળતા ન હોવી, એટલે કે એ વશ હોવી. કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયો જેની ચંચળ હોય ને એ કંઈ કંટ્રોલમાં રહે નહીં, ન કરવાનું કર્યા કરે કર્મ ઇન્દ્રિયો, અને જ્ઞાન ઇન્દ્રિયો ન લેવાનું જ્ઞાન લીધા કરે. અને પાછો ગૌરવ લે, હું તો જિજ્ઞાસા વૃત્તિવાળો છું પણ તારે આ જ્ઞાન ન લેવાય, તું સાધુ છો, આ જગતમાં ઘણાય જ્ઞાન છે, અમુક જ્ઞાન આપણને હોવા જ ન જોઈ. સમજાણું? તે અમારા ડૉક્ટર સુખબીરસિંહ એકવાર વાતમાંથી વાત કરતા હતા કે વિનોબા ભાવેના ભાઈ અમારી હારે રહેતા હતા, તે એકવાર અમારે બેને ઝઘડો થયો, સમજાણું? તે મેં વળી એમને મોટા જાણીને પૂછ્યું કે અમારે બેન ઝઘડો થયો છે તે શું અમારે કરવું, તો કે એમાં મને ન ખબર પડે, મેં તો કવારા હું, દીપણેલા નહીં, સમજાણું? હવે એ કે હવે તમે પતિ પત્નીને હું હોય ને હું હોય, મને હવે હું અનમેરિડ માણા, મને શું ખબર પડે એમાં, એવો મને જવાબ આપ્યો. પછી વળી મને પ્રશ્ન થયો કે તમે લગ્ન નથી કર્યા, તો કે તમને એમ કે સ્ત્રી બાબતનો કાંઈ વિચાર આવે, તો એણે એમ કીધું કોઈ વિચાર નથી કરતો કોઈ દી, એ બાબતનું કાંઈ જાણતોય નથી ને કાંઈ વિચારતોય નથી, કેમ જે મારે એ વસ્તુ જોતી જ નથી ને એ માર્ગે જવું જ નથી, હું એનું શું કામ કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવું. લ્યો, જિજ્ઞાસુના દીકરા થઈને આવું કહી દીધું. એટલે અમુક બાબતમાં આપણે અજ્ઞાની જ રહેવાય, જ્ઞા જિજ્ઞાસા સંતોષાય નહીં, સારું નહીં. ઘણાને મન છેતરી જાય છે કે જાણવા હું વાંધો, જાણું જ ખરો. હવે ભાઈ આ ન જણાય તમારે, આના અજ્ઞાની રહેવાય ને આના જ્ઞાની થવાય, એટલી તો ખબર પડવી પડે ને. બોલો, અમને કુમાર સંભવ વગેરે ભણાવતા હતા પંડિત, અમુક લોકો કાઢી જ નાખતા કે સંતો આ તમારે ભાણવા જેવા નથી, જાણવા જેવાય નથી. બોલો, હવે એ વાતને પંડિત ના પાડે ને એટલે આપણને ઓર જિજ્ઞાસા થાય કે એની કેમ ના પાડે, આમાં છે હું, એટલે એવાય છે વગર ન રહેવાય, જાણવું જ પડે ને આમાં શું છે, હું કામ ના પાડી એમ. લ્યો, જાણીને તો રહ્યા, ઠીક છે, સૂથણું ન કર્યું, અનુભવીને પદ્ધત છે ને આ ને તેને ઊંડા ન વિતરાય એટલું રહ્યું, પણ મન ઊંધું છે, તમે ના પાડો ને ન જાણવું એટલે જાણે જ તમારે. પણ અમુક જ્ઞાન દુઃખદાયી હોય છે, અમુક અજ્ઞાન જ સુખદાયી હોય છે. માટે કોઈ દિવસ જે આપણને ન અનુકૂળ હોય, ન સુખરૂપ હોય, એવું મારી જીકીને જાણવાનો આગ્રહ રાખીને જાણીને જ રહેવું, એવું અહમ કે માન રાખવું નહીં. હશે સમજવું કે મારા કામનું નહીં હોય અથવા મારે એ ન જણાય, માટે મને નહીં કીધું હોય કે નહીં જણાવ્યું હોય એમ રાખવું જોઈએ. ઘણાને છે ને જાણે જ રહેવું, એમ તમે ન જણાવો ને તો દુખાઈ જાય કે મને કેમ જાણ નથી કરતા, પણ એ જાણ તમારા સુખ માટે નથી, તમે એમાં હેરાન થાઓ. તમે એટલું ન સમજતા કે જ્ઞાન જ માણસને સુખ આપે છે, અમુક અજ્ઞાન પણ માણસને સુખ આપે છે. નવીન વાત કરીને, માનો કે આપણે ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યો અને આપણી બોડીમાં કેન્સર આવ્યું, એવો ભયંકર રોગ આવ્યો, એનું આપણને અજ્ઞાન રહે ને એ જ આપણા માટે સુખરૂપ થાય. એટલે તો આપણા વડીલો કે સ્નેહીજનો આપણને કહેતા નથી હોતા કે તમે હવે 2 મહિના મરશો, કેમ જે એ જ્ઞાન આપણને કરાને તો 2 દી મરી જાય. ઓલું 2 મહિના તો આનંદથી રહીને ભજન કરી મુજાઈને મરી જાય, ઘર મરી ગયો. એટલે લોકો કહેતા નથી, દર્દીને અજ્ઞાની રાખે છે, ખાનગીમાં ડૉક્ટર એને વાત કરે છે. એ શું કામ? તો કે દર્દીને એ અજ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન જ સુખરૂપ થાય એવું નથી, અજ્ઞાન પણ સુખરૂપ થાય છે. માટે કોઈક વાતે આપણને કોઈક ચાઈ બુજીને અજ્ઞાની રાખે તો ખીજાઈ ન જવું, કેમ મને જાણ નથી કરતા, જાળવા જાઓ. એનું જ્ઞાન તમારે માટે દુઃખરૂપ છે, માટે નહીં કે દ્વેષથી. ખ્યાલ આવી ગયો? પણ આપણું અહમ ગહાય ને એટલે ગરમ થઈ આપણે, એમ મને જાણ નથી કરતા. અરે બાપા જાળવા જાઓ, શાંતિ રાખો, બહુ જિજ્ઞાસા ન રાખો. અતિ જિજ્ઞાસા પણ દુઃખ જ છે, સારું એમાં કાંઈ નથી. આત્મા પરમાત્માને જાણવાની ઈચ્છા છે એ સારી છે, બાકી બધું સુથણું જ છે. હું એને જાણી જાણીને પછી આમ અહમ જ લેવું છે ને, મને બધી ખબર પડે, ન ખબર પડે, સારું સામેથી શાંતિ, એટલું વધારે ભગવાનમાં મન રહે. પણ જીવને એમાંય બહુ ગૌરવ દેખાય છે. બોલો. માટે જ્ઞાન ઇન્દ્રિયોને કર્મ ઇન્દ્રિયોની ચંચળતા સંતમાં હોતી નથી. મન સદા ક્ષોભ રહિત અર્થાત શાંત રહેતું હોય છે. જો મન સદા ક્ષોભ રહિત અર્થાત શાંત રહેતું હોય છે. નિજ ધર્મ અનુસાર હી નિજ તન કરે નિર્વાહ, અધિક પદાર્થ જીતને સંગ્રહ કરે નતા. પોતાના ધર્મને અનુસારે દેહ નિર્વાહ કરે, જરૂરથી વધારે પદાર્થનો સંગ્રહ ન કરે. સાધુ પુરુષ વધારે પહેન્યું, વધારે બૂકું, વધારે પદાર્થો રાખે નહીં, કાઢ નાખે, મારે આ જોતું નથી, લ્યો ઠેલો ભરીને હું ફેરવવાનો. અને જ્યારે જોતું હોય ત્યારે ક્યાં નથી મળતું હતું, હે ભેગું જ કરવું, ભેગું જ કરવું, જે હાથમાં આવ્યું આ મૂક્યું, કાયમ લાગે, સમજાણું, કાયમ લાગે, કોક દી કાયમ લાગે. આવું સંતને શોભે નહીં. જેથી જરૂર પડશે તેથી પ્રભુ દઈ રહેશે એમ રાખીને ભગવાનમાં વૃત્તિઓ રાખવી, નહીતર પદાર્થમાં જ વૃત્તિઓ રહે. દુજે જન તિનકુ જોઉં ધર્માદિક બોધ કરન, તાકે વિશે યહ સૌ ચતુર રહે હું અતિ તેહ. બીજા મનુષ્યને તેના ધર્મરૂપ સદાચાર સમજાવવામાં તેઓ અતિશય નિપુણ હોય છે. સાધુ બીજાને એના નિયમ ધર્મ સમજાવવામાં બહુ ડાયા હોય, એને બહુ ખબર પડે, આમ વાત કરીએ એટલે એને સમજાય. બોલો. વાકપટુતાવાળા હોય. નિજહી આત્મ સ્વરૂપ તાકે વિશે નિષ્ઠ દઢ, પાયેવું પરમ અનુપ હરી સેવા મેં ભાવ અધિક. સાધુ પુરુષો સ્વ સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠાવાળા હોય છે. હું આત્મા છું એમ સ્વ સ્વરૂપમાં નિષ્ઠાવાળા, હું દેહ છું એમ માયાના સ્વરૂપમાં નિષ્ઠાવાળા ન હોય, સ્વ સ્વરૂપમાં નિષ્ઠાવાળા, આત્મનિષ્ઠાવાળા હોય છે, માયા નિષ્ઠાવાળા નહીં. દેહભાવ છે એ માયા નિષ્ઠા કહેવાય, આત્મભાવ છે એ સ્વ સ્વરૂપની નિષ્ઠા કહેવાય. સાધુએ આત્મનિષ્ઠા કેળવી, માયા નિષ્ઠા કેળવી નહીં, હારી નહીં. અર્થાત પરમ અનુપમ આત્મનિષ્ઠાવાળા હોય છે, તથા તેમને ભગવાનની સેવામાં અધિક ભાવ હોય છે. સાધુ સંતોને ક્યાં અધિક ભાવ હોય? ભગવાનની સેવા. બોલો. પોતાના માન કે સ્વાર્થ કાંઈ ન હોય, ભગવાનની સેવામાં બહુ ભાવ હોય. બધી જાતના જીવ પ્રાણીઓ ઉપર યથાયોગ્ય ઉપકાર કરે છે, બધી જાતના જીવ પ્રાણી માત્ર ઉપર ઘટિત ઉપકાર હોને કરે. સાધુ કોઈને નડે નહીં, કંદડે નહીં, અને કોઈને કોઈ પણ પ્રકારનો ભય કરાવતા ઉપજાવતા આપતા નથી. ભય આપવાનો ધર્મ સાધુનો નહીં, નિર્ભય આપવાનો ધર્મ ખરો, નિર્ભય પણ દેવાનો ધર્મ ખરો, પણ ભય આપવાનો ધર્મ જ નહીં. કેટલી બધી સરસ વાત આવી. જેને કોઈ પણ પદાર્થની અપેક્ષા હોતી નથી, કાંઈ નહીં, ભગવાનની જ એક જેને અપેક્ષા છે, બાકી કોઈ પદાર્થની અપેક્ષા નથી, અપેક્ષા રહિત છે સાધુ પુરુષો. અને નિરપેક્ષ પ્રેમ દેનારા લ્યો મહાપુરુષો. અને જેવો દ્યુત આદિ વ્યસન માત્રથી રહિત હોય છે, જુગાર વગેરે જે આવે છે ને વ્યસનો 18, સાધુને કોઈ વ્યસન ન હોય. કથા વાર્તાનું વ્યસન બહુ હોય, ભજન ભક્તિનું વ્યસન હોય, ધ્યાન કર્યાનું વ્યસન, પાંચ માનસી કર્યાનું વ્યસન, હવના ગુણ ગાવાનું વ્યસન, આવા વ્યસન ન હોય પણ ઓલ્યા જે બધા વ્યસન આવે છે ને એમાંનું એકીનું હોય, તેવો શ્રદ્ધાવાન અને સ્વભાવે ઉદાર હોય છે. શ્રદ્ધાવાળાને વળી સ્વભાવે ઉદાર હોય છે, તપ કરવામાં નિષ્ઠાવાળા હોય. જોયું તપથી ઠાકે નહીં, ઉપા બપ્પા તો રમતા નાખી દે, મનને ગાંઠે નહીં. મન ખાવાનું કહે તો કાલે બેટા હવારે આપી દઈશ, શાંતિ રાખ ભજન કાર એમ કે, હા નોખા વર્તે મનથી, ગાંઠે નહીં. અને કોઈ પણ પ્રકારનું પાપ તેમાં હોતું નથી, પાપ તો નામે નહીં, કપટ નહીં, બોલો, પારદર્શક જીવન, પાપ હોતું નથી, પાપ કરે નહીં, ખબર પડે આ કરાય જ નહીં, આમાંથી દુઃખ આવે, અર્થાત તેઓ નિષ્પાપ હોય છે. સાધુ પુરુષો ગ્રામ્ય લૌકિક વાર્તાઓ અને વાતો કરતા નથી. લે ગ્રામ્ય વાર્તાઓ કરે નહીં, બીજી ત્રીજી વાતો કરે નહીં, ભજન કરે, પણ તેઓ સત્શાસ્ત્રનું વાંચન પ્રવચન અને ચિંતનમાં નિરંતર તત્પર રહેતા હોય. જોયું છઠ્ઠા ઠોળને વાતોને ખોટી હુવાઈને સત્સંગને બાને કુસંગ કરતા હોતા નથી. સત્શાસ્ત્ર ચિંતન પઠન પરાયણ રહે છે. વાહ વાહ, માઇક પંચ વિષયમાં તેમને આસક્તિ હોતી નથી, પણ તેઓ આસ્તિક ભાવનાવાળા હોય છે અને સત્ય અસત્યના વિવેકી હોય છે, એને ખબર પડે. કારણ કે નિત્ય સત્સંગ કરતા હોય છે ને સાધુ પુરુષો, તો કથા વાર્તા અને સત્સંગ જ્ઞાન ગોષ્ઠી વગેરે કાયમનું થયું ને, એટલે એનામાં બધું બહુ આવી ગયું હોય સાધુ સંતોમાં, સત્સંગીઓમાંય બહુ આવી જાય બધું આવું રોજનું. એટલે જુઓ ને આ ગામડાઓ છે, તે અમે કોક ગામડે જઈને ત્યાં લોકો એમ કે, પાંચ વર્ષ પહેલાં અમારા ગામમાં પારણી થયું હતું, આખું ગામ સાંભળવા ગયા હતા. પાંચ વર્ષથી કોઈએ કથા જ નથી બિહાડી અમારા ગામમાં. હવે પાંચ પાંચ વર્ષથી જે ગામમાં કથા જ ન થઈ હોય, એ ગામના માણસો બાઈઓ ભાઈઓ ગઢા બુઢાઓ બિચારા ક્યાંથી ભગવાનની વાત સાંભળે, કે આ સત્સંગ ક્યાંથી એને મળે, અને ક્યાંથી એના વિવેક આવે. કોક ગામમાં 10 વર્ષે કથા થાય છે, કોક ગામમાં 5 વર્ષે 7 વર્ષે એક પારાયણ થાય હાથ દીની, તે એ વખતે કામ ન હોય ને જવાય તો જવાય ને મેળ ખાય ને કથા ને સત્સંગ પ્રાપ્ત થાય થાય. જ્યારે આપણા ઉપર મહારાજની કેટલી કૃપા છે, રોજ પારાયણ હરિચરિતામાં સાગરનું, રોજ હવાર થઈ નથી પારાયણ થયું નથી, બોલો નિત્ય નિત્ય પારાયણ. અને આ ઇન્ટરનેટ દ્વારા દુનિયા આખીમાં ઘરો ઘર પારાયણ, રોજ પારાયણ, રોજ કથા. આજનો યુગ જુઓ, પહેલાં તો આવા કોઈ સાધનો નહોતા, 2-5 વર્ષે કોક સદગ્રહસ્થ ગામમાં પારણ બિહાડે, અને એ વખતે કોઈ ભૂદેવ આવે કે સાધુ આવે ત્યારે કથા પારણ થાય ને ગામના લોકોનો સત્સંગ થાય. હવે એમાં કેટલોક વિવેક આવે બોલો. નકરો ગ્રામ્ય વ્યવહારને જગતના જ બધા લોકો ભેળું રહેવાનું ને સંસારના જ બધા સુખો ને લેતી દેતી ને સંબંધોમાં જીવવાનું, સત્સંગ કથા કીર્તન સત્શાસ્ત્રની આવી વાતો તો એને 2-5 વર્ષે 5 વર્ષે એક પારણ થાય, એમાં સાંભળવા જવાય તો જાય, તારે એ મળે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય, આને યોગ્ય કહેવાય, આને અયોગ્ય કહેવાય, આને સત્ય કહેવાય, આને અસત્ય કહેવાય, આને અજ્ઞાન કહેવાય, આને જ્ઞાન કહેવાય, આને નિર્મોહ કહેવાય, આને મોહ કહેવાય, આને ક્રોધ કહેવાય, આને લોભ કહેવાય, આને કામ કહેવાય, આને આ કહેવાય તે કહેવાય, એ બધી તારે ખબર પડે. 2-5 વર્ષે કથા કોગદી થાય ને એમાં હરખું સાંભળે ને સમજે તો સમજે. આવું જગતમાં છે, કોઈને આવો લાભ નથી જેવો આપણને ભગવાને આપ્યો છે. રોજ સત્સંગ કથા વાર્તા સત્શાસ્ત્ર અને આ ગ્રંથો પ્રકાશન કરી, એમાં એનું કરેક્શન ને એનું જ વાંચન ને એના જ વિચારો ને એ કથા શીડી વિશેડી સાંભળવાની ને એમાં બધું એનું ઈ, એમ કરતાં કરતાં આપણે તો બધા જ વિવેકને પામી જઈશું. બહુ ભાગ્યશાળી છીએ. રોજ પારાયણ જુઓ ખરા તમે, રોજ પારાયણ. અને હરિભક્તો ગામો ગામ ધન્ય ભાગ્યશાળી છે, શીડી વિશીડી ડીવીડી કથાની રોજ સાંભળે છે. બોલો પારાયણ જ્યારે થાય ને પારાયણ, ત્યારે સવારે 2-3 કલાક કથા થાય ને સાંજે 2-3 કલાક થાય, આખો દિની 6 કલાક થાય. માણા પારણ હોય ને તો એ કથા સાંભળવા જાય, 6 કલાક 7 કલાકથી વધારે કથા ન સાંભળાય. જ્યારે આજે સત્સંગીઓ પોતાની ગાડીમાં બાથરૂમમાં અને આઈપોડ દ્વારા કાનમાં કથા 5-5, 10-10, 15-15 કલાક સાંભળે છે પારાયણ હોય એની આગળ. હવે મને કહો કેટલા ગુણો આવશે સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા કે પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ, શ્રવણ ભક્તિ જે કરે છે એનામાં પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ ઉદય થશે, તે આજે આપણા સત્સંગમાં દેખાય. મને બહુ ગમે છે આ બધા કથા રાજદી સાંભળે છે ને, એ મને બહુ ગમે. હરિચરિતામાં સાગર વાંચે છે ને, એ મને બહુ ગમે છે. એમાં આ બીજા પાઠ પૂરા કરી નાખ્યા એ મને બહુ ગમ્યું. કેમ જે એમાંથી જ આમાં જે લખ્યું છે ને એ બધા ગુણો આવવાના. જો આમાં ચોખ્ખું લખ્યું કે સાધુ સંતને સત્ય અસત્યની ખબર પડે છે. જોયું, તેઓ સત્શાસ્ત્રનું વાંચન પ્રવચન ચિંતનમાં તત્પર રહેતા હોય છે, સત્સંગ પરાયણ હોય છે. માઇક પંચ વિષયમાં તેમને આસક્તિ હોતી નથી, પણ તેઓ આસ્તિક ભાવનાવાળા હોય છે અને સત્ય અસત્યના વિવેકી હોય છે. આ સત્ય અસત્યના જે વિવેકીથી જ હું સાચું ખોટું હારું મળું બધું, એ તો આ સત્સંગનો કથા વાર્તાનો જ પ્રતાપ છે. આ બધી વ્યાખ્યાઓ થાય, ઝીણું મોટું સમજાય, ગોષ્ઠીઓ થાય, અને વળી આટલા સમૂહમાં ભેળા રહેવાય એટલે આપણો કાંઈ પણ અયોગ્ય સ્વભાવ કે અજ્ઞાન હોય તરત જ આમાં માણામાં દેખાય, ને કાં તો કોકની અરે ભટકાય એટલે આપણામાંય દેખાય, કે ભટકાણો એટલે અહીંયા ભૂલ કહેવાય. એવો બધો આવો સમૂહમાં જીવવાનો ભગવાને આપણને લાભ આપી દીધો, અહીં મૂકી દીધા, એ પરમેશ્વરે આપણને થોડું આપ્યું કહેવાય. આ રોજ કથા વાર્તા, રોજ આટલા સંતો ભક્તોનો સમૂહ ને આ સત્સંગ, એ કેટલું મોટું મહારાજનું આપણને પ્રદાન છે. વિચાર કરો, કોઈ કરોડો ડોલર ને પાઉન્ડ ને રૂપિયા ને હોનું આપે, પણ આ સમાન ગણાય? આ ભગવાને આપ્યું છે એ દાન સમાન, એ દાન ગણાય? કેટલી મહારાજે આપણા પર કૃપા કરીશ. લ્યો, સાધુ સંતો દારૂ મદ્ય માંસ આદિનો સંસર્ગ રાખતા નથી, અવ્યસનીપણાના દ્રઢ વ્રતને પાળે છે. લ્યો, કોઈ વ્યસન નહીં, અને મનથી પણ સદા તે અંગે દ્રઢ હોય છે. મનમાંય વ્યસનનો વિચાર નહીં, બીડી તમાકુ છીકણી બીજું ત્રીજું કાંઈ નહીં. તેવો કોઈ પણ માણસની ચાડી કરે નહીં, અહીંથી અહીં ભરાવે, નાનું અહીં ભરાવે એવું ન કરે. બહુ વિવેકી હોય, આ વાત કરાય એટલી જ કરાય, એટલી ન કરાય. તેમજ કોઈની ચોરી પણ કરે નહીં, કોઈ વસ્તુ કોઈની પૂછ્યા વગર લે નહીં, અને કોઈની ખાનગી જે ગુપ્ત વાત હોય એને જાહેર કરે નહીં, પ્રસિદ્ધ કરે નહીં. કેમ જે એમાંથી તો બહુ દુઃખ આવે, કોઈની ગુપ્ત વાતને ક્યારેય જાહેર કરાય નહીં. એ કાયમને માટે હંગરી જ રખાય, એ ઝેર ઓકાય નહીં, ઓકો તો કેટલાય મરે. આહાર અને નિદ્રાને જીતનારા હોય છે, તેમજ હંમેશા સજ્જનોની શુભ રીતે વર્તે છે. જોયું, સાધુનો આહાર કંટ્રોલમાં હોય, સાધુ મિતભાષી અને મિતભોજી હોય છે, નિદ્રા પણ માપની કરે છે, મન ફાવે ત્યારે હોતા નથી. બોલો, હોવાના એના ટાઈમો હોય છે પાકા, ગમે ત્યારે હોવે ને ગમે ત્યારે જાગે એમ નહીં. મૂડ ચડી જાય ત્યારે રાત આખી કામ કરે, પછી દિવસ આખો હોઈ રહે, એવું બધું સાધુને શોભે નહીં. તેમજ હંમેશા સજ્જનોની શુભ રીતે વર્તે છે, સજ્જનોની શુભ રીતે પોતાના પ્રારબ્ધ કર્મને અનુસારે તથા દેશકાળને અનુસારે પોતાના વિચારોને કેળવે છે. જોયો, એક પોતાના પ્રારબ્ધ કર્મને અનુસારે જે કાંઈ જીવનમાં ઘટનાઓ બને આને તેને એ સહન કરી લે, ધીરજ રાખી લે, એવી રીતના વિચારોનો જથ્થો અગાઉથી પૂર્વ તૈયારીમાં મેળવીને કેળવીને રાખે છે. તથા દેશકાળ આવા આવે તો શું કરવું, આમ થાય તો શું કરવું, એને માટે પણ તેઓ પૂર્વ તૈયારી સાથે જ્ઞાન જોઈતું એમાંય મેળવી કેળવીને તૈયાર રાખે છે. આવા સાધુ હોય છે, બોલો. અને એટલે જ સંતને ભગવાને પોતાનું સ્વરૂપ કહ્યા છે. લ્યો, સંતો જાણીજો મારી મૂર્તિ રે, એનું કારણ આ, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે બોલ્યા ભગવંત રે, એ આવા ગુણો હોય તો કહેવાય. આપણે મફતનું માની ન લેવું. સંતો આવા પોતાના વિચારોને કેળવેશ, આવું બધું કેળવેશ બેઠા બેઠા. સંતો કાંઈ નવરા નથી, સંતોને બહુ કામ છે આવું બધું. બીજા કામોને સંતો મહત્વ આપતા નથી, પણ ભગવાનના ગુણોને કેળવવામાં સંતો બહુ અગ્રતા આપે છે, મહત્વ આપે છે. સાધુ પુરુષો આવા હોય છે. આવી સરસ મજાની હરિગીતા હાલેશ, ભગવાન માતાને હે તે કરીને સાધુ પુરુષના સદગુણોની વાતું કરે છે, લક્ષણોની વાતું કરે છે. એમ આપણે અત્યારે 24 ચોપાઈ સોઠા થયા, 25મી ચોપાઈથી આપણે કાલે આગળ વધશું. સહજાનંદ સ્વામી મહારાજ.